आज व्रत लक्षण करो आज लोग समय प्रश्न से गई और उसे जन्म ने आराधना न आज कौन दिवस है आराधना तो निरंतर और काल नहीं पड़ा थी मान आप कैसे मान रहे थे कई बार आने की थी मान रहे कैलेंडर मान रहे धर्म कोई क्षेत्र करवा योग्य थे कोई काय करवा योग्य थे कि आत्मा में सदाय करवा योग्य धर्म माटे कोई क्षेत्र जो सर जो पड़े कर नहीं जो तो पड़े कोई क्षेत्र शुद्ध क्षेत्र हो या निवायन सतुंजय मध्य मनायन अरे आत्मा ना असंख्य प्रदेश जो कोई उत्तम क्षेत्र है અને આત્મા ની સ્વકાળ ની પણથી જેવો ઉત્તમ કોઈ કાળ નથી બીજે ક્યાં બોલવા છે એમ કે સોગરીઓ ને બધું તો આત્મા ની પણથી જે છે એ મોટા મોટો ઉત્તમ કાળ છે અને આત્મા ના અસંખ્ય પ્રદેશ એ ઉત્તમ ક્ષેત્ર છે એટલે અહિયાં કોઈ પણ પ્રકારની જેમ પૂજામાં આવ્યું ક્યાં સુધી ની વાત શરૂઆત કરી હતી ચક્રવર્તી ના વૈભવ થી લઈને બધી પાંચ દિના વિષયો થી ને મન ની વાત ને બધું કોઈ પછી કુટુંબ પરિવાર માં પ્રત્યે કોઈ સાથે બધું છેલ્લો દાસ પણ દાસ દાસી ત્યાં સુધી નો રાગ થઈ જાય છે આમ એને પણ યાદ કરીને શું હોય આમ કઈ પરસ કરે છે ન નોકર ને એવા હોય તો હોય છે એની ના નથી પણ તો એટલો આટલો રાગ નો વિસ્તાર શું કામ કરે ત્યાં સુધી રાગ પહોંચે છે અને એ તો એક કારો સાથા ના ઉદય હોવાથી એવા મળ્યા છે ઉદય પલટે છે ને તો એ કઈક પલટી જશે બધું બહુ જ વિચારીને કરવા જેવું છે કે રાગ નો વિસ્તાર કરીને અંતે મને શું મળશે કેટલો વિસ્તાર કર્યો કેટલો સંકલ્પ કરતા મહેનત એટલી બધવાની જીવન ની અંદર લોભ અને લોભ માં બે પ્રકાર વર્તમાન નો લોભ અને ભવિષ્યની પ્રશંસા વર્તમાન નો લોભ છે એવું ખાલી નથી ભવિષ્યમાં પણ આવું મને મળો આવું મને હો એવી પ્રશ્ના અત્યારે પૂજા ને આવે છે પ્રશ્ના કી ખાઈ શુભ ભરી પર ક્યાંથી ભરવાનો કરીએ છીએ મને યુગ યુગ તે ઈચ્છા સાગર મે પ્રભુ ગોતે ખાતા કેટલી પ્રશ્ના છે આમાં સમયસામાં જ આવશે ને પ્રશ્નારૂપ શિરો ફાટી નીકળશે તમારો બસ ગોતી આપે કઈ સોફી ગાથા ગોતી એવો છે આ જીવ રૂપ કરીને આપણી દશાનું વર્ણન આચાર્ય અમૃતંગાચાર્ય કર્યું છે એમાં ટીકા છે એમાંથી છઠ્ઠી સાતમી લાઈન જે જોરથી ફાટી નીકળેલા પ્રશ્નારૂપી રોગના દાસી જેને અંતરંગમાં પીડા પ્રગટ થયે છે પીડા દુઃખ આકુતા કેવો છે પાછો જોરથી ફાટી નીકળે જોરથી કેમ આટલું બધું પોતાના સ્વભાવની તો એને કઈ કિંમત નથી અને સુખ તો જોવે છે ગમે તેમ કરીને સુખ જોવે શાંતિ જોવે છે અને જ્યાં છે ત્યાં તો છે ને અને જ્યાં ગોતે છે ત્યાં એટલે જ્યાં ગોતે છે ત્યાં છે ને અને જ્યાં છે ત્યાં ગોતતો છે અને પછી જોરથી જેમ દિવસો છે જોર જોરથી પાછું નીકળ અને પછી પીડા થાય તો પછી એનો ઉપાય શું છે એને શું કહે એટલે આપણને ખબર નથી અને તેથી ઇન્દ્રિયોમાં વિષયોમાં સુખ માને છે તો એને કહે કે ઘેરો ચાલે બહુ સુંદર છે અહીંયા આખી પ્રશ્ના અને એટલી બધી પ્રશ્ના છે કે આખો લોક કઈ લોક આવી જાય તો પણ એની પ્રશ્ના પૂરી થાય અસંભવ છે મળવાનું તો છે ને એને પ્રશ્ના એટલી કે છે તો શું ભાવના કરવી છે કોની માગણી કરવી છે કોનો લોભ કરવો છે આમ સામાન્ય પણ લોક તેનો કરી તેનો લોક કરી ગમતું હોય એનો જેવા સાચી હજી હજી બીજી સામાન્ય પણ પૈસાનો લોક પછી કઈક એવો પ્રસંગ આવે તો ભોજન કરી રાખજો ભાઈ, આપણે હવે જાવું સાવરણી માં જવું, કદાચ મળે ન મળે એવું બધું. એટલે જ્યાં જ્યાં જે જે પ્રસંગમાં જુદી જુદી રીતે કરે. અહિયાં કે છે તારામાં શું અધુરા છે કે તારે બીજાનો લોક ગ્રહણ કરવું પડે. જે જોઈએ જે જોઈએ જયારે જોઈએ જેટલું જોઈએ, જે જોઈએ જયારે જોઈએ જેટલું જોઈએ, હજી ઉમેરું જ્યાં જોઈએ, જે જોઈએ જ્યાં જોઈએ જયારે જોઈએ જેટલું જોઈએ. હવે આનાથી શું વધારે શું જોવે? તમે કઈ નામ આપશો, શું જોવે? સુખ જોવે, જ્ઞાન જોવે, પુરસ્કાર જોવે, ચારિત્ર જોવે, શ્રદ્ધા જોવે, આનંદ સુખ મારે શું બોલ. જેમ જે છે ને તારામાં શું ઓછા રહી ગઈ છે અને બાયમાં શું અધિકતા રહી ગઈ છે, એ અહીંયા બહુ જ પવિત્રતા. જેટલી જેટલી ઈચ્છા પાંચ દિનના વિષયોમાં લોભ એ ગ્રહણ કરવાની સારી ભાવના છે, એટલી સમજી લેજે મલિનતા. જેટલું જેટલું પડદ્રવ્ય તરફમાં લોભની ગ્રહણની ઈચ્છાઓ વચ્ચે શું છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું છે? કઈક તો વધ્યું ને, કેમ પૈસાદાર કહેવાય, મેકર કહેવાય, બાર માં એટલું કહેવાય તો ભાઈ પૈસા હોય તો શું કહેવાય, નાસા લાલ કહેવાય, અને પૈસા ન હોય તો નાખીઓ કહેવાય. એટલો મોટો ફરક છે જીવનની અંદર. ફરી ફરીને તને ભગવાન કહીને બોલાવે એનાથી અધિક કાર્ય બીજું શું ટાઈટલ જોવે છે? તને પૂર્ણ પરમાત્મા સિદ્ધ સ્વરૂપ આત્મા છે એનાથી અધિક છે. અને સુખ બહુ જ અંદરથી ઊંડાણથી વિચાર કરવા જેવી છે. એક ઈચ્છા જાહેર કરે છે કે મેં મારા આત્માને અપૂર્ણ માન્યો, અને અપૂર્ણ આત્માને માનવાની દંડ શું છે, જ્ઞાનહીન થતું થતું એટલું પહોંચી જશે કે અસરના આનંદ સ્વભાવ રહી જશે. પૂર્ણ તત્વને અપૂર્ણ માનવો એના જે બીજો વધારે દોષ્યો હોય છે. આ સૌ છે ધર્મની મુનિરાજે પોતાને તો આ ત્રીજી કાશની અંદર વાત કરી ને, મુનિરાજ પોતાને કહેવા માને પર્યાયની અપેક્ષા જોઈએ તો હું કેવું છું, અનાદિની કલમાથી અશુદ્ધ છે. અને એમાં જ પાછું કીધું કે હું બ્રહ્મચર્ય જોઉં તો શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ. બે શબ્દ હતો ને, ઓલામાં મારી શબ્દ હતો અને આમાં હું વૃદ્ધ પ્રશ્ન કરું, અંતે છે શું તો પર્યાયમાં મારી અશુદ્ધતામાં કયો, અને અહીંયા બ્રહ્મચર્યમાં હું શુદ્ધ ચિન્હમાં એમાંય મારો હું કયો? એ ભાઈ બે વાત એક સાથે, અને એટલા માટે લીધું અનાદિના ગુરુદર્શન નિરંતર માં સરળ લેખા સામે બે ત્રણ વાર નિરંતર નિરંતર કે તો બેઠું. આ તો આપણે આજના કે એ પોતાના આત્માની પૂર્ણતામાં એવા એકાકાર થઈ જઈએ કે કોઈ પણ વસ્તુનો લોભ ગ્રહણ કરવાની ઈચ્છા જ ઉત્પન્ન ન થાય. હું મને પૂર્ણપણે સ્થાપું, અને એ પૂર્ણતાની સ્થાપનામાં કોઈ પ્રકારના વિકલ્પની ઉત્પત્તિ થાય તેનું નામ પવિત્રતા, નિર્મળતા, શુદ્ધતા, એ સૌથી ધર્મ કહેવામાં આવશે. એની આરાધનાનો આ પર્વ ચાલી રહ્યો છે. હવે આપણે ચાલતું સમયસરના વિષયમાં, મૂળ શાસ્ત્રમાં થોડુંક ફરીથી શ્લોકાર્થ પૂરો કરી લઈએ, થોડો વિસ્તાર તો લીધો પણ ખાલી શ્લોકાર્થમાં ફરીથી રિપીટ કરી લઈએ, બહુ નહીં અઘરું લાગતું છે. નહીં ચાલુ છે, બધું ચાલુ સારું છે, ચાલુ હોય ત્રીજા પાને શ્લોકાર્થમાં જઈએ ફરીથી. અનેક અંતમય મૂર્તિ, જેમાં અનેક અંત એટલે ધર્મ છે, એવું જે જ્ઞાન તથા વચન તે મય મૂર્તિ. ફરીથી અનેકાંતમય કોણ છે? અનેકાંતમય પદાર્થ પણ છે, અને એને જાણનારને કેનાર જ્ઞાન અને વાણીને પણ અનેકાંતમય છે. અને બાકી તો ખરેખર અનેકાંતમય પદાર્થ છે અને ત્યારબાદ મય વાણી છે. અનેકાંતમય પદાર્થ ને કહેવાની પદ્ધતિ ચાર હોય, કોઈ અપેક્ષા નથી, એક સાથે બધું ન કહી શકાય. અને એના માટે શું શબ્દ આવે છે, એક સાથે ન કહી શકાય, એના માટે શાસ્ત્ર ભંગી માન પદાર્થ સાંભળવું છે. એમાં પહેલો બોલ કયો છે, અસ્થિ, પછી બીજો બોલ કયો છે? પ્રથમ થી લેવું સ્વાતિ અસ્થિ ને પરથી નાસ્તિ. ત્રીજો બોલ કયો છે? અસ્થિ નાસ્તિ. કેમ સાથે લીધો? અસ્થિ અને નાસ્તિક ક્રમે કીધું એટલે કોઈને એમ થાય કે અસ્થિ નાસ્તિક ક્રમે છે, તો કે એમ નથી. અને એના માટે બે કેવા લીધા? સાથે છે સાત ભંગ. ભંગ એટલે સાત ભંગ છે. તો પેલો હું કેવો છું? સ્વથી અસ્થિ છું અને હું પરથી બીજા સમયે નાસ્તિક છું, અને એટલા માટે અસ્થિ નાસ્તિક. તો એવી સાથે છે તો એ સાથે કયો ને? પછી અવક્તવ્ય. એક સાથે હોવા છતાં એક સાથે કહી શકાતું નથી. તો કેવી રીતે કરાય છે? કે અપેક્ષાથી લઈને ક્રમે કહેવાય. વસ્તુનું અનેક આંસરો એક સાથે છે, ત્યાસવાથી કહેવાની શૈલી ક્રમે છે. ક્રમે છે ત્યાં ત્યાં એટલે અપેક્ષા લગાય ત્યારે તો ક્રમ આવી છે. એક અપેક્ષા પહેલું અને બીજી અપેક્ષા બીજું. પણ વસ્તુ કેવી છે? અપેક્ષા કેવી છે? અનેક કામ અનેક ધર્મો ને અનંત ધર્મો ને લઈને બેઠી છે. કોઈ વ્યક્તિ હોય એ અત્યારની વાત છે, પાછળ કોઈ કર્ક કરે કે એ પહેલા તો પુત્ર જ હતા પછી પિતા છે. તો અત્યાર નહીં થયેલો હોય દાદાના સ્થાને કે પિતા, તો એ તે ટાઈમ પિતા પુત્ર છે કે પહેલા પુત્ર છે અને પછી પિતા છે પછી દાદા છે? શું છે અત્યારના જો જોઈએ તે કેવા છે? એક સાથે એ ત્યારે જ વખતે ત્યારે મામા પણ હશે, તે વખતે ભાણી પણ હશે. તો પદાર્થ કેવો છે? એક સાથે રહેલામાં આનંદ ધર્મોથી રહેલો. પણ એક સાથે રહેલા આનંદ ધર્મને એક સાથે કહી શકાતા નથી. તો શું કરવું પડે છે? અપેક્ષા લેવી. અને એ અપેક્ષા લીધી તો ભ્રમ પડી છે. તો પહેલું અસ્થિ, બીજો નાસ્તિ. મને બે ધર્મો સાથે છે તો અસ્થિ નાસ્તિ, પણ બે એક સાથે કહી શકાતા નથી. માટે અવક્તવ્ય. અવ્યક્ત જુદી વાત છે. વક્તવ્ય એટલે કેવું? વક્તા એના ઉપર શું શબ્દ આવે છે? શ્રોતા અને વક્તા. કેના એક સાથે કહી શકવા યોગ્ય નથી. તો અહીંયા એ અનેકાંત સ્વરૂપ પદાર્થ છે, તો એને કેના જ્ઞાન અને વાણીને પણ અનેકાંતમય. કારણ કે અનેકનું જ્ઞાન છે તો એને પણ અનેક. બાકી ખરેખર વાણી તો કેવી છે? ત્યાદ વાદ કોઈ અપેક્ષા છે તેના. હવે છે તો એ છે એ કોને બતાવે છે? આવી જે વાણી જે છે એટલે આનંદ ધર્મ તત્વ, આનંદ ધર્મ વાળા તત્વને. એને અસ્થિ નાસ્તિ દેવજે તો અનેક આંસર પણ આત્મા કહી શકો છો. અને આ રીતે એ રીતે જો સંખ્યા અપેક્ષા જોઈએ જેવી રીતે નય કેટલી છે? કેટલી છે? આમ તો જેનો જઈને તો આમ શબ્દ વાપરો નિશ્ચિતતા. આમ કીને આપણને કે તમે સંખ્યા જોવો તો અનંત ધર્મો છે, તો એક એક ધર્મને પકડનાર નહીં પણ અનંત. પણ એને કેટેગરી તમે જો કરો તો કેટલા છે? બે. ક્યાં બે? વ્યવસ્થિત નય અને પર્યાયી. તેમ જોઈ લેવું કોઈ કે નિશ્ચય અને વ્યવહાર છે. એ પછી આપણા પ્રયોજનને માટે જેનું પ્રયોજન છે એવી દ્રવાથી આપણે નિશ્ચય નહીં કહીએ. અને પર્યાય નહીં છે એ ગૌણ કરાયના વિષયને તો આપણે ન કહેવાય. પણ મુખ્ય તાર્થ કઈ છે? કારણ કે દ્રવ્ય સાપેક્ષ ધર્મો અને પર્યાય સાપેક્ષ ધર્મો. આપણામાં આવ્યો હતો ને ધર્મ નામ આવ્યો હતો ને કે આવ્યો હતો નિત્ય અનિત એક અનેક શુદ્ધ અશુદ્ધ એ બધા આવે ને, તેમાં કોઈ દ્રવ્ય સાપેક્ષ ધર્મ છે અને કોઈ પર્યાય. તો દ્રવ્ય સાપેક્ષ જે ધર્મોને જોવે તેનું નામ દ્રવાથી નહીં કહેવાય. પર્યાય સાપેક્ષ ધર્મ છે એને જોવે નામ. તો અહીંયા આ છે તો ઈચ્છે ને કોને કે કોને પકડે છે? આનંદ ધર્મ સ્વરૂપ આત્મા. તેની વ્યાખ્યા કરી કે કેવો છે? જે આનંદ ધર્મ વાળો છે. કોણ છે? અનેકાંત સ્વરૂપ આત્મા. હું આત્મા બાકી કોઈ પણ પદાર્થ એને જાણનાર અને તેના જાણનાર જ્ઞાન છે અને તેનાર વાણી છે. તો એને આનંદ અનેકાત્મક સ્થિતિ અને આનંદ ધર્મ. હવે ચાલો આનંદ વાળો અને એમાં હવે ક્યાં ધર્મ? જે પડદ્રવ્યથી અને પડદ્રવ્યના ગુણ પર્યાયથી કેવો છે? સર્વસાધિક. એક વાત કહીએ આપણે થઈ ગઈ તારીખે. અને એટલું જ નથી, પડદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકાર. જો પડદ્રવ્યનું નિમિત્ત કાલે વાંચ્યું હતું ને આપણે ઉપાદાન નિમિત્તનો સંવાદ, નિમિત બધી પોતાની વાત કરે, મારાથી બધા થાય છે, નામ છે ભાઈ તારાથી થતું હોત ભગવાન ના સમર્પણ બધા સાહેબ તમે દર્શન કેમ નતું, તારાથી થતું હોત તો નિમિત્ત આપી દ્રષ્ટિ કરી રખડીએ છીએ હું કામ બધા અમે, એટલે કે તારી હાજરી છે પણ તારાથી કઈ કાર્ય થતું નથી. તો એના પદ્રેવ ના નિમિત્તે પોતાના વિકારી પર્યાય થી કેવા કીધા કથનચિત, શા માટે કથનચિત, દ્રવ્ય માં નથી પણ પર્યાય માં છે એ અપેક્ષા એને કથનચિત કરીને એનાથી કથનચિત બિન, પણ એ તો નાશ, પણ હું મારાથી કેવો છું એકાકાર, કાલા બધી વાત કરી તો હું મારાથી એક સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું, અખંડ સ્વરૂપ છું, અભેદ સ્વરૂપ છું, અને એવા આત્માના તત્વને સ્વરૂપને તત્વ એટલે સ્વરૂપને આવા આત્માના ભાવને સ્વરૂપને અસ્તિત્વને હોવા પણ હવે કેવું છે એ કેવું છે આનંદ ધર્મ વાળું તો છે જ, પંડરથી સર્વસાધીન વિકાસી કથનચિત, પણ એકાકાર કેવું છે અસાધારણ, અસાધારણ એવું પોતાનું નિજ સ્વરૂપ થતો છે. શા માટે, શા માટે કે એ મારું જે અસ્તિત્વ છે એ બીજા જીવોમાં પણ નથી, મારું જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર બીજામાં, અને બીજા જે છે અજીવ દ્રવ્ય એમાં તો પ્રશ્ન જ નથી, એ તો બધા કેવા છે વિજાતી છે, અને આવા સજાતી છે એનાથી પણ મારું તો લક્ષણ કેવું છે વિલક્ષણ છે, બુદ્ધ ખુલાસા ન કરે. અને આના જ ઉપરથી આ શબ્દો ઉપરથી ભાવાર્થમાં જયચંદજીએ એક અસાધારણ શબ્દ લીધો, ખબર છે ચેતન પણ કેવું છે અસાધારણ, બુદ્ધ છે એના ઉપર ખુલાસો કર્યો, શું ખુલાસો કર્યો તો મારું જે ચેતન લક્ષણ છે એ અસાધારણ છે. કેમ અસાધારણ? બીજા દ્રવ્યોમાં તો નથી, પણ મારામાં જે અનંત ધર્મો છે એ અનંત ધર્મોમાં પણ આવો ચેતનપણાનો સ્વભાવ નથી. દરેકનો પોતાનો છે, શ્રદ્ધાનો પ્રતીક છે, ચારિત્રનો સ્થિરતા છે, વીર્યની રચના છે, પણ જે ચેતન તત્વનું જે જ્ઞાતા દ્રષ્ટા પણ એવું ક્યાંય નથી, અને તે શું કેવો છે અસાધારણ, અને એ ઉપરથી આત્માને ચેતન કહેવાય. ત્રણ શબ્દો ચેતન, ચૈતન્ય અને ચેતન. ચેતન કોણ છે? દ્રવ્ય. ચૈતન્ય નો શું છે? ગુણ છે, સ્વભાવ છે, અને ચેતના શું છે એની નામાં જ્ઞાન ચેતના, દર્શન ચેતના, અથવા બીજા ક્યાં નામ આવતા હોય? જ્ઞાન ચેતના, દર્શન ચેતના એ પછી હજી બીજી જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મ ફળ આવે છે. કારણ એ કારણ કોના નામ છે? દ્રવ્યના ગુણ ના કે પર્યાયના? તો એ ચેતના પર્યાય. તો ગુણ શું કહેવાય? ચૈતન્ય. તેનાથી દ્રવ્ય કેવો કહેવાય? ચેતન. ચેતન દ્રવ્ય, ચૈતન્ય ગુણ. પછી અભેદ પડીને કહી દે આત્મા ચૈતન્ય, તેને કોઈ ચિંતા ન કરવી પાછું. ગુણ પણ એક શબ્દ જ વિચારે ને એટલા માટે શબ્દ શું આવતું? ચેતન પણ શબ્દ આવતું. ખબર નહી પ્રવચનમાં ચેતન પણ, ચેતન પણ શું છે? ચેતન દ્રવ્ય છે, તો ચેતન પણ શું છે? પ્રભાવ છે. વેરી ગુડ. કેવી રીતે તમે એનું સર આ બધું થોડું જો ભાષામાં પણ સ્પષ્ટતા હશે ને તો સમજવામાં બહુ જ સહેલું પડશે. જેવી રીતે સુતારી શક્તિ છે ને એમાં જીવત્વ, જીવ ને જીવત્વ શું ફરક? જીવ એ દ્રવ્ય છે અને જીવ પણ એનો ગુણ. શું છે જીવ? ઈ શું છે? કોઈને કઈ સજાના નામ બોલો તો પેલું શું બોલશે? જીવ. તો ઈશ્વર શું કોનું નામ આવ્યું? દ્રવ્ય નું. તો જો જીવ છે તેમાં જીવ પણું હોવું છે, સોનું છે તો સોના પણ, પછી સોના પણ એટલે શું? તો કે પીળાશ હોય, પીળું હોય, વજન હોય, વિકાસ હોય. એક અભેદ પણ એક કહીએ શકીએ છે ને અગ્નિ અને અગ્નિપણો. ઇંગ્લિશમાં ક્યારેક શબ્દ આવે ને એમાં એની તો ભલે આવે ને હોટ હોટ મેટલું આવે ને, તો એ અહીંયા ઉષ્ણ નહીં. આવું ઇંગ્લિશમાં તમારે છે ગુજરાતીમાં કઈ નવું નથી એમાં. અહિયાં તો ફરક ક્યારે વિચારવા એવું નહીં હોય.
અગ્નિ,
અગ્નિ શું છે? પદાર્થ. અને અગ્નિ પણો એનો શું છે? સ્વભાવ. અને એનું જ નામ તો યોગ થશે. હવે તો લિંક પ્રશ્ન છે એમ જીવ દ્રવ્ય છે અને જીવત્વ એનો શું છે? ગુણ છે. અહીંયા ચેતન શું છે? દ્રવ્ય છે. અને ચેતન પણો એનું નામ શું છે? ગુણ. અને એનું જ બીજું નામ ઠીક છે. તો અહીંયા ફરીથી કે મારું જે નિજ સ્વરૂપ કેવું છે? અસાધારણ છે. અહીંયા પહેલી વાત લીધી છે, વાત નથી કે મારું જે અસાધારણ સ્વરૂપ છે, જે ચેતન પણ ચૈતન્ય પણ છે, એ ક્યાંય અન્ય બીજા જે દ્રવ્યો છે, જળ છે, અજીવ, એમાં તો છે જ નહીં, પણ બીજા કેવા છે? સહજાતિ બીજા જીવો છે એમાં પણ મારું નથી. અને એ અકળ થઈ કેવું છે? લીલકંઠ. આવું પોતાનું જે નિજ સ્વરૂપ છે તેને, તે મૂર્તિ એટલે કોણ? ઉપર જ્ઞાન તથા વચનમય મૂર્તિ એને શું કરે છે? અવલોકન કરે છે. એટલે જ્ઞાન એને જાણે છે અને વાણી એને કહે છે એટલે બતાવે. અને એ વિષય થી આગળ આપણે એ લઈશું. તો ભાવાત્મા જયસંજી કે આખી ત્રણ પ્રકારની બે મુખ્ય લીધી છે, જ્ઞાનમય અને વચનમય મૂર્તિ. જ્ઞાનમય માં બે પ્રકાર કયા? કેવળ જ્ઞાન અને ભાવસ્વરૂપ જ્ઞાન. કાવ્ય વિસ્તાર થઈ ગયો છે. એમ કરતા કરતા હવે એક શું કરે છે? કેવળ જ્ઞાન અને જે ભાવસ્વરૂપ જ્ઞાન સર્વપ્રથમ શું કરે છે? અનંત ધર્મ સ્વરૂપ આત્માને જાણે છે અને વાણી એને. પ્રશ્ન થયો કે અનંત ધર્મો ક્યાં? હવે એ પ્રશ્ન એ અનંત ધર્મ માં પેલા શું લીધું? તેને મૂળ શાસ્ત્ર માં ચોથું પાડું છે. તેમાં ત્રણ પ્રકાર પાડે, ગુણ એની પર્યાય અને એમને ધારણ કરેલા પરસ્પર સાપેક્ષ એવા ધર્મ યોગ્યતા. તેમાં પેલા ગુણ માં ક્યાં લીધા? સામાન્ય ગુણ લીધા. પછી ચાર વિશેષ ગુણ કોના લીધા? કોના લીધા? ચાર વિશેષ ગુણ કોના લીધા? વસ્તુ ના લીધા છે, આત્માના નહીં. આત્મા લેતું સચેતન પણ લેતું છે, એમાં ભૌતિક પણ લેતું. તો સામાન્ય ગુણ અને એની સાથે આવા અને એની સમય સમય વર્તી પર્યાય. અને પછી ચાર ગ્રુપમાં ચાર પરસ્પર વિરુદ્ધ લીધા ને ધર્મો, એમાં નિદાન કરીને એક પણ અનેક પણ નિશ્ચય પણ અનિશ્ચય ભેદ અભેદ શું પણ એ રીતે ત્યાં સુધી પૂરું કરીને હવે એમાં થોડુંક એમાં સામાન્ય ધર્મો તો વચન ગોચર છે મળે છે. હવે થોડું વાંચી ચોથા પાને કોઈ પ્રશ્ન કરે છે એની છેલ્લી જે લાઈન ફરીથી તે સામાન્ય રૂપ ધર્મો તો વચન ગોચર છે. ક્યાં તે સામાન્ય રૂપ ધર્મો? ઉપર જે કીધા એ ન કીધા તો લખે છે એ વિશે એ બધા કેવા છે? વચન ગોચર. ખબર વચન ગોચર એટલે વચન થી કરી શકાય એવા છે. એવા અનંતના નકલી નામ ન હોય આટલા તો અનંતના નામ હોય ન હોય ના કોઈ ન હોય અનંત શબ્દો જ ન બને. અનંતના નામ ક્યાંથી આવે? એક ના એક રિપીટ કરી શકે એમ તો. જેમ કે ઇંગ્લિશમાં આલ્ફાબેટ કેટલા છે? 26 છે ને, પાકા છે ને. એનું ગમે એટલું કોમ્બિનેશન બનાવો કેટલા બનશે? મેક્ઝિમમ કેટલા બનશે? આનંદ કોઈ દિન બનશે? અરે મર્યાદા સંખ્યા બનશે. કેટલા કોમ્બિનેશન ગમે એટલા બનાવશો તો પણ શું આવશે? વિધિન દસ. આનંદ નો તો પ્રશ્ન નથી. મર્યાદિત ને ભેગા કરીને કોઈ દી અમર્યાદિત આનંદ નહીં બને. તો અહીંયા કે છે કે આમાં તો થોડા અમારે વચન ગોચર કહી શકાય છે સતત, પણ બીજા વિષયસ્વરૂપ ધર્મો જેવા વચન નો વિષય નથી એવા પણ કેટલા છે? અનંત છે. જે કયારે પણ જ્ઞાન ગમ્ય નથી. જેમ વચન ગમ્ય નથી તેમ જ્ઞાન ગમ્ય. વચન માં નો આવે, જ્ઞાન માં કેમ આવે? આવે, આવી શકે, આવે, આવી શકે. અરે જ્ઞાન થી કઈ છૂપું રહી શકે નહીં. અને જો છૂપું રહેતું હોય તો એનું નામ જ્ઞાન નહીં હોય. જ્ઞાન થી શું છૂપું રહે? તો વચન થી હજી કહી ના શકાય, કારણ કે વચન ની શું છે? અપૂર્વ અવસર માં આવશે જે પદ શ્રી पदश्री सर्वज्ञ श्री गुरु आत्मा कही सक्या नहीं श्री आखी कवि शास्त्र लीधी वात अपनी वाणी न लीधी को नहीं लीधी कारण के दिव्य ध्वनि से तो पी तो अन्य वाणी से शू करे बीजा तो शू करे पर वाणी नहीं कीधी छता अमने निश्चय करते तो निश्चय हमें ये परम पद में ध्यान करू थे ये वाणी पूरु कहवात नहीं छता अमने निश्चय है कि अमने ज्ञान अत्यारना भाव स्वरूप थे क्रमिक कर पूर्णता से आ वगर ज्ञान में न आए कोई भी जगत में हो सके नहीं वचन थी कहवा योग्य नहीं ज्ञान गमे तो ये तो रीते आत्मा में तो आत्मा पण एक वस्तु है जो वस्तु आई हो वस्तु तो आत्मा पण एक वस्तु है तो तेमा पण शू लख्युं छे पोताना केम लीधुं અહીંયા આત્મામાં છે તો આત્મામાં પોત પોતાના એનું નામ વિશેષ ગુણ છે બધા છે એ સામાન્ય આવા અનુધર્મોમાં કેટલાક કહી શકાય છે અને કેટલાક કહી શકાતા નથી પણ જ્ઞાન ગમે તો થાય છે આગળ પણ આવશે પાંચમી ગાથામાં પણ આવશે બીજાનું શું કરવામાં આવે છે એટલે એની સાથે વિવેક જ લઈએ ને આમાં ચૌદમાં પાને છે એમાં પાંચમી લાઈન વ્યાસ નો અર્થ કથન કી શકે આવ્યું શબ્દ બ્રેકેટ માં છે ને ચાર પાંચમી લાઈન વ્યાસ વ્યાસ એટલે કોઈ અપેક્ષા એ કથન કી એટલે કે કોઈ પ્રકાર થી કહેવું પરમાગમ ને શબ્દ ભ્રમ કયા છે તેનું કારણ હવે કહે છે અરણ્ય ના પરમાગમ માં સામાન્ય ધર્મ વચન ગોચર આવ્યું આ શબ્દ આપણે આવ્યા હતા સામાન્ય ધર્મ એટલે સામાન્ય એટલે કોણ સામાન્ય સામાન્ય એટલે સામાન્ય એ જ નહીં જે કહી શકાય હોય ને એવા સામાન્ય ધર્મો એમાં છે ને શબ્દ છે ને એટલે કે વચન ગોચર ધર્મ થયું સામાન્ય એટલે સામાન્ય ગુણ નહીં સામાન્ય નો શું અર્થ કર્યો વચન ગોચર એટલે વચન થી કહી શકાય એવા ધર્મો એના તો શું આવે છે નામ આવે છે તેમાં આવે છે પરમાત્મ અરંત ના પરમાત્મા અને વચન થી અગોચર જે કોઈ વિશેષ ધર્મ છે વિશેષ એટલે ઓલા ન લેવા જો બે રીતે અહીંયા સામાન્ય વિશેષ નો શું અર્થ કર્યો કહી શકાય એનું નામ સામાન્ય અને જે કહી શકાય નહીં એનું નામ વિશેષ આ બધી અપેક્ષાઓ સમજવી પડશે સામાન્ય એટલે આપણે શું લઈએ સામાન્ય ગુણ લઈએ અને વિશેષ જે પોતપોતાના હજી એક સામાન્ય વિશેષ નો અર્થ શ્રીકાળી દ્રવ્ય સામાન્ય કહેવાય ગુણ પર્યાયના બે જે વિશેષ કહેવાય વેરી ગુડ ચાલો હજી એનાથી હજી કઈ આગળ શું ઘણું આવું ખુલાસો હશે ને તો ક્યાંય પણ જ્ઞાન ને વિશેષ કહેવાય અને દર્શન ને સામાન્ય જે ભેદ પહેરા વગર દેખે તો એ દર્શન ને શું કહેવાય સામાન્ય અવલોકન સામાન્ય શબ્દ સાધુ હશે દર્શન માટે અને જ્ઞાન કેવું છે ભેદ પાડીને ભેદાભેદ કરીને જાણે છે તો માટે નામ શું કહેવાય એક જ શબ્દોના જુદા જુદા અર્થ હોય છે એમ ન સમજ થોડી ભાષા શીખા ભાષા શીખશું તો શું થશે ભાષા જ્ઞાન થી શાસ્ત્ર વાંચશું અને અંતર જ્ઞાન થી એના ભાવ સુધી પહોંચશે ગુરુ ગમે તેનું એ અંતર જ્ઞાન અંતરંગમાં એને કહે ને બિટવીન ધ લાઈન એ વાંચવા માટે એક ગુરુ ગમતી અંતરંગ શિકાય કરવું પડશે એ અહીંયા ફરીથી કે એ બધા જે છે વિશેષ છે જે ભાષા શીખના વાણી માને કે એનું શું કરવામાં આવે છે અનુમાન કરાવવામાં આવે છે આવ્યું જે અહીંયા શબ્દ શું હતું જ્ઞાન ગોચર તો છે વચનમાં બધા નથી આવતા પણ જ્ઞાન ગોચર તો છે અને અહીંયા એના માટે બીજો શબ્દ શું વાંચો અનુમાન કરાવવામાં આવે છે કેવી અનુમાન કરાવવામાં થોડા વર્ણન તો આવશે 47 શક્તિ વર્ણન આવે 47 મહિનો વર્ણન આવે બુદ્ધે બીજી 54 શક્તિઓ કાઢી પછી આપણે એક હું એક સ્વતંત્ર પદાર્થ છું કેટલા પદાર્થો વચ્ચે અનંત પદાર્થો વચ્ચે હું સ્વતંત્ર સ્વાધીન પદાર્થ છું, તેનો અર્થ થયો કે અનંત ના અભાવરૂપ મારામાં શક્તિ છે. અનુમાન થાય છે ને કે ભાઈ આ ભાઈ એ છે, જેમ કહે ને આમાં તો ચોર કે ડાકુ એવો છે, એને હાથ કરવા માટે તો 2-4 પોલીસ ને 25 પોલીસ જોવે, જરા બધા હોય ને તો 25 પોલીસ જોવે, એનો અર્થ શું છે? નહી, ઓલા વ્યક્તિની અંદર 25 જણા કા જેવું બળ છે, વિકસિત થાય છે ને, એ હું અનંત પદાર્થો વચ્ચે હું કેવો રહું છું? સ્વાધીનપણે સ્વતંત્રપણે રહું છું. તો અનંત ના નાસ્તી રૂપ નું પણ બળ હોવા પણ બળ પણ એ મારામાં છે, અને એનું નામ એ બળ છે, શક્તિ છે, હું જે રીતે અનુમાન કરવામાં આવે. ચાલો અહીંયા સુધી પૈસા આપે, ફરીથી આપણે ચોથા પાના ઉપર આવી જાય બીજા પ્રશ્નમાં. હવે ખુલાસો કેનો આવે? આત્માના અનંત ધર્મોમાં, અનંત ધર્મ તો સિદ્ધ થઈ ગયા, ફરીથી અનંત ધર્મ કાળ પ્રશ્ન હતો. ધર્મ ની વાત તો આવી, ધર્મ એટલે શું? ધર્મી જે ધર્મ ને જે ધારણ કરે એનું નામ ધર્મ. આવા અનંત ધર્મ જેને ધારણ કરે એ દ્રવ્ય ને, એ વસ્તુ ને, એ પદાર્થ ને ધર્મી કહેવાય. સમય વ્યસન પ્રાપ્ત થયું એ ધર્મ એક જુદી શૈલી. આજે અનંત ધર્મ ને સાતમી ગાથામાં પણ આવશે, અનંત ધર્મ રૂપ ધર્મી માં જે નિષ્ણાત નથી એવા શિષ્ય ને દર્શનનાન કાર્યક્રમ નો ભેદ કરી સમજાય. તમે જોઈ જોઈ લે એટલે સાથે બધું કહું. હવે સમયકાળ તો શું થઈ જવું જોઈએ? થોડુંક નહીં મોડે થઈ ગયું છે. ગુરુદેવ ના સો વન ગુરુદેવ તો મોડે થઈ ગયું છે. તો પછી આપણે 18મું આનું છે, એમાં 3 લાઈન છે ઉપરથી ટીકા છે ને, એક ધર્મી માં જે નિષ્ણાત નથી આવ્યું, અનંત ધર્મો વાળા એક ધર્મી માં, બીજી લાઈન પણ છે બરોબર, અનંત ધર્મો વાળા એક ધર્મી માં, એટલે કે અનંત ધર્મ ને જે ધારણ કરે છે જેમાં છે, જેમ પૈસા તો પૈસા વાળા, એમાં અહીંયા અનંત ધર્મ છે તેનું નામ શું કહેવાય? ધર્મી. અહીંયા ધર્મી એટલે કે પદાર્થ દ્રવ્ય, અહીંયા આત્મા ની વાત. અને એવા એક રૂપ ધર્મી માં ખબર નથી. અહીંયા દ્રષ્ટાંત બહુ જ રીતે કરી દીધું છે, જેમ મિષ્ટાન છે, મિષ્ટાન છે, મિષ્ટાન શું છે? જે ગળાશ ને ધારણ કરે છે, પણ એમાં ખાલી ગળાશ જ એવું પણ નથી, એની સાથે બીજું હોય, એના રંગ છે, એટલે બીજા પ્રકાર પણ હોય છે, અથવા તો એ મિષ્ટાન પદાર્થ કહીએ તો એમાં ગળ પણ તેવું નથી, સાથે સાથે બીજું મસાલા ને બધું પણ નાખ્યું હોય છે, પણ છતાં એને મુખ્યતા એમાં શું છે? ગળ પણ છે. તો તેનું નામ શું કહીએ? એમ પદાર્થ છે, એની અંદર એક ધર્મ છે એમ નથી. એ ભલે આત્માને જ્ઞાન કીધું એટલે જ્ઞાન કીધું, પણ એક જ ધર્મ છે એમ. અહીં આવશે ચેતન, આવશે ચેતન એનો કારણ, પણ એની સાથે બીજા કેટલા છે? અનંત ધર્મ. પણ એક મુખ્યતા એ કરીને એને આત્માને ચૈતન્ય જેવો, ચૈતન્ય ગુણ અને ચેતન પદાર્થ, જ્ઞાન ગુણ અને જ્ઞાયક દ્રવ્ય, એ રીતે કહેવામાં આવતો. તો અહીંયા આત્માના અનંત ધર્મમાં ચેતન પણ, ફરીથી શું શબ્દ આવ્યો? ચેતન શું છે? દ્રવ્ય. અને ચૈતન્ય પણ, ચેતન પણ શું છે? ગુણ. અને એના ઉપર છે એને ચૈતન્ય છે. ચેતન દ્રવ્ય, ચેતન પણ ગુણ, અને એનું નામ ચૈતન્ય કહ્યા. તો એ અસાધારણ, અસાધારણ એટલે બહુ ઇઝીલી એના દ્વારા છૂટો પડે. સાકર છે અને મીઠું છે, સફેદ હોય તે સાકર, સફેદ હોય તે મીઠું, કે મીઠું સફેદ ન હોય, સાકર સફેદ ન હોય, તમે કેમ ના પડે છો? કે એ હોવા છતાં પણ એનાથી મીઠું જ નહીં ઓળખાય, સફેદ પણ આથી સાકર એ ઓળખાશે, પણ ખારા છે મીઠું તે કેવું થયું? અસાધારણ. કારણ કે ખારા છે એક ખાલી મીઠું જ હાથમાં આવશે, ગેળ્યું કહેશો તો માત્ર સાકર જ હાથ. એમ અહીંયા ચેતન પણ કીધું તો કોણ હાથમાં આવશે? એક હાથમાં ચેતન પદાર્થ હોય માટે એનું નામ શું કહેવાય છે? અસાધ. આ એક કમ સે કમ અટલું જો નક્કી કરશું ને તો હું કોણ છું? ચેતન પદાર્થ છું, ચૈતન્ય પણ જેનું ગુણ છે એવો પદાર્થ. તો સમજી લઉં જ્યાં ચેતન નથી ત્યાં હું નથી, અને જ્યાં હું નથી ત્યાંની મમતા શું થાય? ઘરની કેમ મમતા થાય? પૈસાની કેમ મમતા થાય? મારા પણ હું માયું કેટલાથી પણ વેદનાની ધારા શરૂ થઈ શકે છે કે હું ચેતન પદાર્થ છું, ચેતન પણ ચૈતન્ય એ મારો ગુણ છે, અને જ્યાં ચેતન પણ નથી ત્યાં હું નથી. વેદના કયા? એ અકાળ દ્રવ્ય છે. બીજા અચેતન દ્રવ્યો નથી, બીજા ચેતન દ્રવ્યોમાં એ નથી. એક ચેતનપણાથી જો ઉપડશું આપણે તો બીજા ધર્મો દ્રવ્યોમાં આવો કોઈ ધર્મ નથી. માટે એનાથી શું થશે? વેદનાન ભૂમિકા થશે. પછી હજી એનાથી આગળ પેલો એક આગળ આવ્યો તું સજાતિ ને વિજાતિ, એનાથી બી લખાણીનો ખુલાસો છે કે મારું જે ચેતનપણું છે એ બીજા આજુ દ્રવ્યોમાં તો છે જ, એનાથી ભિન્નતા કરે. હવે મારી જેવા બીજા સજાતિ છે ને, મારી જેવા પેલા બીજા છે એટલે મારાથી જેવું જળ અચેતન. અહિયાં સજાતિ એટલે મારી જેવા જીવ દ્રવ્ય અનંત છે, તેમના માર જો કે ચેતનપણું છે. શું છે? ઓલામાં તો પ્રશ્ન જ નથી. એમ જેવી રીતે સફેદાએ પણું એ મારામાં અથવા તો એક મીઠું એક સાકરનો ગાંગડો લઈએ એમાં ગળપણ પણું છે, અને બીજું સાકરનો ગાંગડો એમાં પણ ગળપણ પણું છે. બે માં છે ફરક છે કઈ? એક જ છે ને? એટલે આ એક ગાંગડો ચાખે એટલે ઓલે ચાખા અથવા હમણાં કીધું તમને સરખું છે કે બે નું ગળપણ પણું સરખું છે પણ એક નથી. કેવું છે? બે ની ક્વોલિટી સરખી છે પણ બે કદાચ જુદા જુદા. એક ગાંગડો ચાખશે એટલે બીજો ગાંગડો આવી ગયો હાથમાં. તો એ રીતે સજાતિ એના બે નું જેવું જ્ઞાન મારામાં છે એવું બીજામાં પણ. એ આમ કહીને શું કરવું? બે દેહ માં તો આગળ આવી ગયા બધા. અરે જે મારાથી વિરુદ્ધ ધર્મો વાળા છે હજી એની તો વાત કરી દે. હવે મારી જેવા છે એનાથી પણ હું કેવો છું, અને તેથી એના પ્રત્યે રાગ કરીશ ને તેથી ન કરવો રાગ. ના ના, ભગવાન કહ્યું છે શંકર તો કોના કહેવાય? આપણા જ કહેવાય ને, જીનમાં જ કહેવાય ને. અહીંયા કહે છે કે મારું ચેતન પણ મારામાં છે, એક્સક્લુઝિવલી યુનિક મારામાં છે. આમ કરીને કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થ માં ફરીથી કોણ આવી જાય? આનંદ બહુ રિપીટ થયું સાલે બધું. કોઈ સજાતિ હોય કે કોઈ વિજાતિ હોય, કોઈના પ્રત્યે હવે રાગ કરી એક તારા ચેતન પણાથી આગળ હતી. જ્ઞાન ને રાગ ઉગાડીને કહ્યા હું ચેતન પણ. બીજા સજાતિ હોય કે એનું ચેતન પણ એનામાં છે, બીજા જે વિજાતિ એને તો મારે આગળ યાદ જ કરવાના. જે ભિન્ન લક્ષણ વાળા વિજાતિ છે એને તો મારે કોઈ પ્રશ્ન નથી, પણ સજાતિ છે એનાથી પણ હું વેદના કરું છું કે મારું જે ચેતન પણ છે એ ક્યાંય જગતમાં કોઈની પાસે એ નથી, અને તેથી એમાં જ હું સ્વ પણ સ્થાપું છું. 412 નંબર ની વાત છે ને, આપણે થોડીક વાત કરીએ તો સજાતિ જીવ દ્રવ્યો એ છે તે અનંત છે, તેમનામાં જો કે ચેતન પણ છે તો પણ ચાલો આવો શબ્દ ક્યારે તો પણ છતાં પણ એવું કહે ને ઇંગ્લિશમાં ઇવન ધો કે એવું ઇંગ્લિશ કે જલ્દી સમજાય જાય. અહીંયા કે છતાં પણ કહીને એક ઇમ્પોર્ટન્ટ વાત કરે. આ વાત કરી ઓકે, પણ એના કરતા શું છે? છતાં પણ સૌનું ચેતન પણ નિજ નિજ સ્વરૂપે જુદું જુદું થયું. સૌનું એનો અર્થ છે કે મારું બીજા અનંત થી જુદા પણ મારા જેવું છે પણ મારું, અને એટલે મારું ક્યાંય નથી તો મને મમતા શું કામ હોય? મારા પણ શું કામ હોય? બીજાના પદાર્થમાં મારા પાડો કરી એનું નામ શું કહેવાય? મમતા એવી કઈક કહેવાય. બીજું સર ચોર કહેવાય. બીજાની વસ્તુમાં મારા પડો કરે જગતમાં પણ એને શું કહેવાય? ચોર. એટલે શું કહેવાય? ગુનો કરનાર છે, દંડ મળવાનો છે. એમ અહિયાં એક માને અનંત પરમાં જો મારા પણો કર્યું તો અનંત દોષ કર્યો છે, તો અનંત પરિભ્રમણ નો આ પોતાનો દંડ મળવાનો છે. અહિયાં કે સૌનું જુદા જુદા પણ છે, કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશ ભેદ હોવાથી કોઈનું કોઈમાં ભરતું નથી. એ ત્રીજી ગાથા એક દ્રવ્ય બીજા દ્રવ્યને આમાંથી એ તો આ બધા જ વિસ્તાર આગળ આપણને દેખાતા મળશે બધામાંથી. અને ગુરુદેવ છે તો એનાથી આગળ કર્યું. અહીંયા પણ બે દ્રવ્યની માટેની વાત કરે કે બીજા જાતિ દ્રવ્ય અને બીજા ગુરુદેવ છે ના પર ઉઠાયો. પોતાના ને પોતાના આનંદ ધર્મોમાં એક ચેતનપણું છે અને બીજા છે. પણ માયો જે ચેતનપણાનું જે સામર્થ્ય જ્ઞાતા દશાપણાનું જાણવા દેખવાનું એ કોઈ બીજા ગુણમાં નથી. માટે એનાથી પણ એક અસાધારણ પોતામાં ને પોતામાં જેમ કે આંખ આંખ આખે સાથે બોડી માટેની જ વાત કરું કે આંખનું કામ બીજા કરી શકે છે ન કરે. યુનિક છે બીજા હાથ પગ એનામાં એના એની અપેક્ષા યુનિક છે કે આંખ આંખ જેવું કામ પગ કરે તો માથું કરે કઈ કઈ ન કરે થોડું ઘણું. એમ કહે છે મારું જે અનંત ગુણોમાં જે ચેતન પણ છે ચૈતન્ય પણ જાણવા દેખવા પણ છે એ કોઈ બીજામાં નથી. એટલે એક જ્ઞાન ગુણની અધિકતા ભલે વિસ્તાર ના આવડે ચોક્કસ અધિક ન હોય તો હું ચેતન છું, ચૈતન્ય મારો ગુણ છે અને જાણવું એ મારું કામ છે. ખરેખર આ સંસ્કાર તો નામ પણ કહો ખબર નહીં ભૂલાયું ફાલતું કે શીખવામાં તો મોટા નાના થઈ જવું બાળપતિ પહેલા છું પણ ભૂલી જાય. હું જીવ છું, મારામાં રાગ છે અને પરનું કરવું એ મારું કામ છે નહીં. હવે મોટા થઈ ગયા એટલે જૂનું રાગ ના વિષય વધારા એટલે મૂળ ભૂલાઈ ગયું છે. અત્યાર કણથી કામ થયું છે કે નહીં? હું જીવ છું, મારામાં જ્ઞાન છે અને જાણવું એ મારું કામ છે એવું આપણું ને એવા શબ્દ આપતો નહીં. જાણતી હું જ્ઞાનથી હું જાણું છું અથવા જાણવું એ મારું. પણ એ તો બાળપતિમાં હોય એને ભણવાનું હોય ને. તો એ ગુરુદેવ પણ કરે કાલે કીધું તું સંસાર ના સમજુ અને દુનિયા ના પાયા એ શું થશે આગળ રખડવાના પાયા. પ્રાર્થના પાસે ગુરુદેવ ગોઠવી દીધું દુનિયાના દાયા અને સંસારના સપ્રાયોને એ રખડવાના. માટે બહુ જ વિચારીને ગુરુદેવ મારની તત્વર એટલી બધી કરતા જાય છે સાથે સાથે તત્વનું ઊંડાણ તો કેળે છે. પણ ક્યાંક વિચાર કરીએ દુનિયામાં નહીં પાંચ જણા પૂછે એવું છે એવું જ નહીં તો કોઈ ભાવે નથી છે. અહીંયા કે છે એ ચલો તો આ રીતે એ અનંત એક આ ચેતનપણું પોતાના આનંદ ધર્મમાં વ્યાપક છે. શું ફરીથી? આ ચેતનપણું પોતાના આનંદ ધર્મમાં વ્યાપી ગયો અને આખા આત્માને ચેતન પકડી છે. જેવું છે ને લિક્વિડ હોય એમાં એક તમે ચલ ઇંક નાખી તો આખું કેવાય રસાયણ રૂપે તો આખું ઇંક વાળું ગ્લો થઈ જશે ને. એમ આત્મામાં આનંદ ધર્મ છે એમાં અસાધારણ પણ છે ચેતન છે જ્ઞાન છે અને એને આખા આત્માને કેવો કરી નાખ્યો ચેતન વંતો કર્યો અને તેથી તેને આત્માનું તત્વ કીધું છે. જે આખો શબ્દ છે ને અનંત ધર્મ તત્વ આત્માને ચેતન વંતો જ્ઞાયક એમ છઠ્ઠી ગાથામાં કીધું ને જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાયક કીધું આનંદ ગુણની અપેક્ષાએ આનંદનો પિંડ કીધું એક એક ગુણથી વાલે અહીંયા ચેતન પણ એનાથી એને આત્માનું તત્વ કહે છે અને તેને આ સરસ્વતીની મૂર્તિ સરસ્વતીની મૂર્તિ તો બે શબ્દ છે દેખે છે અને દેખાડે છે. શું ફરક પડે છે? જ્ઞાન એને દેખે એટલે જાણે છે અને વાણી એને દેખાડે એટલે કહે છે. બે હશે મૂર્તિ તો છે ને જ્ઞાન એને શું કરે છે, દેખે એટલે જાણે છે, અને વાણી એને દેખાડે એટલે એ રીતે સર્વ એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરીને એને અહિયાં આપણને બહુમાન કરીને કહ્યું છે. અને એ રીતે સદા પ્રકાશ રૂપ રહો. ફરીથી આ વાત બોલે સદા પ્રકાશ રૂપ નો કેવો ચાલે, શું કેવો છે, જગત ની અંદર સદા કાળ એક કેવળ નામ રૂપી સદા સૂર્ય પ્રકાશ માનતો. પછી બીજું શ્રુત જ્ઞાન એમને એમ સદા કાળ રહો. હા કે આ બધું જ ગુને ખુલાસો કેવું છે, એમાં કઈ જો આપણે કલાકો નથી ગયા, હજુ કલાક માન પૂરું થાય. ફર્સ્ટ ડે આપણે છે ને એક ધ્યાન લઈને, ભલે અત્યારે કલાકમાં સાવ પણ ઘરે જઈને પણ ગમે ત્યારે શાંતિથી આવે કે કેવળ જ્ઞાન તો એમને એમ સદાકાળ રહેવાનું જ છે. શ્રુત જ્ઞાન એમને એમ રહે એમ નહીં, શ્રુત જ્ઞાન અત્યારના એમને એમ રહો અને ભવિષ્યમાં એ થઈને પૂર્ણ થાય. ભાવના તો અધૂરું છે, કઈ અત્યારના એમ નહીં, પણ એમને એમ રહીને શું છે, એમાં કહ્યું છે એમને એમ ટકી રહો અને વૃદ્ધિ પામીને એ પૂર્ણ થાવ. અને એવી જ રીતે જીનવાણી સદાકાળ, ભલે કોઈ કાળે કોઈ ક્ષેત્રે ન હોય, પણ જીવ હંમેશા અધિજીત ની અંદર દિવ્ય ધ્વનિ તો હંમેશા રહેતી જ હોય છે, મિનિમમ 20 સંકર તો. અને આ રીતે સદાકાળ પ્રકાશ કહો જેવત વર્તો એમ કરીને એની મહિમા એ કરીને કહ્યું છે. એના પછી બીજો એ કળક શરૂ થયો છે. આપણે થોડુંક હજી ગુરુજીના પ્રવચનમાં આજે બીજા કળક થોડું બાકી છે, થોડું જોઈ લઈએ, ઉપરથી થોડું થોડું એ જોઈ લઈએ. એમાં પહેલું આપણે લેશું એક ખાસ ગુરુજન એક વાક્ય કરે છે, એ 85 પામે છે. એમાં ત્રીજો પહેલો પેરેગ્રાફ છે, 85 છે ને, એમાં 85 નંબર નો પામે, એમાં પહેલો પેરેગ્રાફ પહેલી જ લાઈન પહેલો શબ્દ કયો છે એમાં આવે એટલે વાંચ 85 કોટ દુકાન માં ગુરુજી સરસ શબ્દ આપી દીધો. ધર્મ કોને કહેવાય છે તેને પામે, બીજી ભાષામાં છે સેવા થઈ. કહીને બહુ જ સુંદર શું વાત કરી આપણે, છે તેને પામે, એનો છે અત્યારના છે નથી પામ્યમાં જુદ છે, પણ અહીંયા શું કીધું, તારે ધર્મ ને માટે ક્યાંય ગોતવાની જ હતો. હા, ધર્મ ને પણ મન કરાવ, પણ એના વિષય તારી પાસે આવે શું છે, તારે શું કરે છે, ધર્મ તો કરવાનો છે, ધર્મ ને પામવાનો છે, એટલે અત્યારે નથી, પણ જેના આશ્રય અવલંબે વિષય થવાનો એ તારી પાસે છે. તારે ભૂખ મટાડવાની છે, પણ ભોજન તૈયાર છે. શું ફરે છે આનાથી પહેલો શું થાય, તો એને કહે મને ભૂખ તો લાગી છે, પણ રસોઈ તૈયાર નથી, તો અહીંયા શું છે, ઉલટાનું ઉલટું છે. શું છે ઉલટું, શું છે, અહીંયા ભૂખ લાગી હોય ભોજન ન હોય, અહીંયા કહે છે ભોજન તૈયાર છે તને ભૂખ નથી લાગે. બહુ જ વિચારવા જેવું છે આપણે. અટલામાં કહીને ગુરુજી આપણને શું પોઈન્ટ આઉટ કરે છે, વસ્તુ આવ્યો ને આ અનંત ધર્માત્મક તત્વ છે ને, એના પછી ગુજરે તત્વ તારી પાસે મોજુદ છે, તે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પૂરતા થયો. સિમ્પલ ધર્મ ને આપણને ધર્મ એટલે તો શું લાગે, મોટો બોજો લાગે ને, કેમ સીએ ભણવાનું હોય તો માન કેટલા 4% એટલું રિઝલ્ટ આવશે, મહેનત બહુ કરવી પડે ને, બધું એની કરતા સારું આ બધું પાસ કરી દેવામાં એક જ ન લેવાય તો કોણ મતલબ. અહીંયા કે છે એના કરતા પણ, કદાચ એક તત્વ લાગતો ને એના કરતા આપેલું, તારે જે તેને પ્રાપ્ત કરવાનું, ત્યારે બનાવવું નથી, ગોતવું નથી, એ ઢંકાયેલું નથી, છુપાયેલું નથી, ખોવાયેલું નથી, આનાથી બીજો સરળ રસ્તો શું હોય છે? અથવા એક શબ્દો ની અંદર ઘણો નથી ખ્યાલ આવી શકતો કે ગુરુદેવ કેટલું કહી જાય છે, જે તેને પામી. અને એટલા માટે 415 ની ગાથામાં તને સુખ મેળવી પ્રાપ્ત થઈ છે, એટલું સુખ સ્વરૂપ થઈ જાય છે. આપણે જોઈ લીધું ઘણી વાર આખી એક આચાર દેવાથી તને તું એક ફેકાણ કર, બસ બધું એક મિકેનિઝમ જેમ છે ને, કારણ શું મિકેનિઝમ છે બધા કલાઓ તો ખબર હશે શું મિકેનિઝમ. તું એક્સિલેટર દબાવ, ભલે આગળ કહીને બધું ફિક્સ એટલે દબાવ, પછી ધ્યાન રાખવું પડે, પછી ટેન્ક માંથી પેટ્રોલ ગયું, તેને સ્પાર્ક પ્લગ માં પછી શું ને એનાથી વ્હીલ ફરે એવું બધું જોવા જવું પડે ને બધું. કેમ આપણે શું કર્યું ખાલી, આપણે એનાથી શું ખબર પડે ટાયર કન્સ્ટ્રક નહીં ચાલે. કે એમ અહીંયા સહજ પડે તારી પાસે સુખ નો વિષય તૈયાર છે, મોજુદ છે, તને સુખ ની ચંકના નથી લાગી, નહીં તો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કેમ ન કર્યો. તો જે તેને એ પામે પછી એનાથી છે નીચે તરત ગુરુદેવ છે ત્રીજા પેરેગ્રાફ છે એમાં. એટલા માટે ગ્રીન અક્ષર માં લખ્યું છે ને, હું પરમાત્મા થવાનો નથી. શું આવું અભિમાન કરે આપણે પરમાત્મા છીએ કે પામા છીએ? પામા છીએ. અરે ત્રીજા શ્લોક માં તો આચાર્ય પણ કહે છે કે મારી પરમ સ્તુતિ થાય, બરોબર પામર છે ને. ફરીથી આચાર્ય પોતે કે, અને આપણે એટલું બધું અભિમાન કરવાનું જીવનમાં આવું એક શ્રદ્ધાનું બળ અંદરમાં ઉભું પડશે. પામર પણે તને ત્યારે પ્રભુતાને કરશે. સરસ ભક્તિ છે માનસ સમજીને, હે ભગવાન અમે પ્રભુ પણે પ્રભુતાને પ્રભુ ઓળખીએ. પણ શબ્દ છે પ્રભુ પણે પ્રભુતાને પ્રભુ ઓળખી છે. પ્રભુ આપ પ્રભુ છો અને આપની અંદરમાં પ્રભુતા પ્રગટી છે. અરિયંતિલ દશા એ મેં કેવી રીતે ઓળખ્યું છે કે હું પણ એવો પ્રભુ છું એ મને વિશ્વાસ આવે ત્યારે ખરેખર તમે પ્રભુ છો અને આપની પ્રભુતા નથી. ભક્તિમાં આવું આવે છે. પણ શું થાય નહીં, આપું તો કામ ખાલી જીવનમાં બધેથી સારા દિવસો બધું મળી શકે એવું છે. જીને પૂજા ગુરુ ઉપાસ હશે ને બધું સ્વાધ્યાય એ બધા આવશ્યક લિખાય છે ને, લેખા નહીં આવશ્યક લિખાય છે લખ્યું છે એવું છે. ચાલો હવે 10 દિવસમાં વાંચીએ છીએ ને, ભલે 5 વાર વાંચીએ છીએ ને, છ આવશ્યક છે ને. શિનેન્દ્ર પૂજા ગુરુ ઉપાસના સ્વાધ્યાય સ્વયં સાફલ્ય સત્કર્માણી ધીરે ધીરે. તો ખરેખર અહીંયા કે છે પેલો પરમાત્મા પણ અંદર નો વિશ્વાસ ક્યારે એમ ન વિચાર્યું કે આ તો સ્વચ્છતા સ્વભાવ વચનમાં પૂર્ણતામાં અપૂર્ણતા માની છે અને પર્યાયની પામરતામાં પૂર્ણું પણ આનું અભિમાન કર્યું. સ્વભાવગત જે પૂર્ણતા છે એમાં ક્યારે અપૂર્ણતા માની છે, વિપરીતતા નહીં અપૂર્ણતા માની છે અને પર્યાયની પામરતામાં સ્વચ્છપણે પ્રભુ પણ એ થવાનું છે. આ બે વાત બીજા શ્લોક ની અંદર અમે સંદાચાર્ય કરી દીધી કે અમારી પરણતી અનાદિની મલિન છે, અધૂરી છે અને એની પરમ વિસ્તૃતિ છતાં આવું છે. ખાવ હશે એ બધું ફરિયાદ છે, દ્રવદ્રષ્ટિ છે તો હું શુદ્ધ સિંહ માત્ર એમાં કઈ કરવું કરાવવું કોઈ પ્રશ્ન એ નથી. પેલો તરત હું પરમાત્મા થવાનો છું, પછી શબ્દ શું છે ક્યારે કદાચ પાકો પાકો એટલે વેરી ગુડ 100% હું પરીક્ષામાં પાસ થવાનો છું અને પછી કમાઈને પેશાદાર થવાનો છું. નહીં ત્યાં તો કોન્ફિડન્સ હોય છે, કોન્ફિડન્સ નથી હોતો હોય છે ને, ગમે કસ્ટમર આવે ને ગમે એમ કરીને કમ્પ્લીટ અરે એ લેવા આવ્યો પણ તે ફ્લેટ લઈ જશે નહીં છે ને, જ્યાં ત્યાં તો શું છે પાકું છે ને કોન્ફિડન્સ છે ને. અરે જ્યાં તો પુનઃદિન થશે કે નહીં થાય અહીંયા કે છે ગુરુદેવ પહેલો આવો પાકો નિર્ણય કર, એમાં જરા પણ ઢીલાશ કરી છે કે હું પરમાત્મા થવાનો, એમાં અહિયાં કહેલું શું છે? પરમાત્મા થવાનો છું. કોની વાત કરી? પોતાની વાત કરી, પર્યાય ગત ની વાત કરી. અને આ પર્યાયગત ની કાર્યપૂર્ણતા માટે શું કરવું પડશે કે વર્તમાનમાં સાક્ષાત વર્તમાન પરમાત્મા થી નિર્ણય કરો. બે વાત આવી છે ફરીથી, પરમ સાક્ષ નિશ્ચિતપણે પાક્ષો પરમાત્મા થવાનો છું. એનો અર્થ કર્યો કે અત્યારના પર્યાય ની આ ત્રીજા શ્લોક ને અનુરૂપ છે. આમાં આવ્યું કે નહીં, કલમાસ્થિત છે અને છતાં પરમ શુદ્ધિ ક્રિયા, અને છતાં દળદર્શી કેવું છું? શુદ્ધિ માત્ર મૂર્તિ. તો પર્યાયમાં પરમાત્મા થવાનું તેનો છે. હજી અત્યારના પામરતા શું વિપરીતતા પડેલી છે, અને છતાં એક નિશ્ચિતતાનો સાધના તમને દ્રષ્ટિના આઠ અંગઠ્યમાં પહેલો થયો છે. કોણ નિશન કરતું હશે? મનુષ્ય સમય દ્રષ્ટિ કે દેહ સમય દ્રષ્ટિ કે સિરિયસ સમય દ્રષ્ટિ? સિરિયસ માં સમય કશું થાય ને, એ નિશન ન હોય. કારણ કે સિરિયસ છે એને શું ખબર પડે? એના કરતા તો અમારી પાસે છે કે નહીં આપી એની પાસે? એને કઈ પાસે નામે કદાચ નહીં આવડતા હોય, એને સમય સારી નહીં વાંચી ખબર નહીં હોય. એના કરતા વી આર ફાર બેટર. એની પાસે છે એ અગિયાર પડેલા પાસે પણ. આવું એક બીજ જ્ઞાનમાં શ્રદ્ધાની દ્રઢતા એટલી છે, અને છતાં પર્યાયમાં અધુરાથી પામરતાનો સ્વીકાર. દ્રઢદ્રષ્ટિના બળમાં પામરતા સ્વીકાર્ય નથી, અને જ્ઞાનમાં એ પામરતાનો વિવેક થયા વગર રહેતો. પાકો હું પરમાત્મા થવાનો છું. હવે કે છે એ થવાનો છું, એની વિધિ શું છે? કે પરમાત્માની ભક્તિ કરવી, પરમાત્માનું નામ સ્મરણ કરવું. શું કરવું? શું કરવાનું છે? કે સાક્ષાત વર્તમાન પરમાત્મા છું. છું શું કરે દેખાડે? ભૂતકાળ ને કે ભવિષ્ય ને? વર્તમાન. અને એ કેટલા માટે? કાળને માટે વર્તમાન છું. રનિંગ સદાને માટે હું છું. અને કેવો શબ્દ છે? સાક્ષાત વર્તમાન એમ વિશ્વાસ આવ્યો. અને આ સમજો, આવું જો થયું તો મેં કઈ તત્વ અભ્યાસ કર્યો છે, ગુરુદેવની વાણી સાંભળી છે, શું વિચાર? બેનો વિશ્વાસ. શું બેનો વિશ્વાસ? વર્તમાનની પૂર્ણતાનો અને ભાવિની પર્યાયની પૂર્ણતા. વર્તમાનમાં દ્રઢેગત પોતાની પૂર્ણતાનો અને ભાવિમાં પર્યાયગત પૂર્ણતાનો. બીજી ભાષામાં કહીએ, ધ્યેયની પૂર્ણતા અને સાધ્યની પૂર્ણતા. ભવિષ્યમાં પૂર્ણ થવાનો ચીસો છે સાધ્ય દશા, સિદ્ધ દશા. સાધથી, સાધનાથી જે પ્રાપ્ત થશે, સાધ્ય કહે ને, સાધનાના ફળ રૂપે જે થવાનું છે, સાધનના ફળે જે થવાનું છે તેનું નામ સાધ્ય છે. અને જેના લક્ષે ધ્યાન થાય તેનું નામ ઠીક છે. તો વર્તમાનમાં હું ધ્યેય તત્વ પૂર્ણ છું, વિકારી ભગવાન આત્મા, અને એની આરાધનાના ફળમાં મને નિશ્ચિતપણે પૂર્ણતાની પર્યાય થશે. એ કેવું છે? સાધ્ય. અને એ જ વાત સમયસારની પહેલી ગાથામાં એ દેખાડે છે. ધ્યેય તત્વ દેખાડ્યું છે સમયકાર એટલે સુધાર્મા, તો એને સાધ્ય પૂર્ણ દેખાડ્યું કે જોઈ લેશે જ ભગવાને. એ વસ્તુ એ દ્રષ્ટાંત આવી નથી આવી આવી ગયું. હવે આવશે એક દ્રષ્ટાંત. ગુરુદેવજી લે છે, રામચંદ્રજી રડે છે, નાના બાળક છે, ચંદ્રમાને જોઈને કે ના મારે ચંદ્રમા જોવે. નાના બાળક રડે ને, ચંદ્રમા જોવે લાવો ક્યાંથી? દીવાન પણ એનું ધ્યાન રાખે પછી કે રડે છે એને ચંદ્રમા જોવે છે. દીવાનજી શું પેલું કહેવાય ને, તર્ક એટલે કેવું યુક્તિ કરી શું કરી એના હરીફો દેખાડ્યો. હરીફાને દેખાડે છે, જો આવ્યો જો આવી ગયો તારી પાસે ચંદરમાં આવી ગયો. અમે તો શું એ કદાચ એમ કે છે, ગુરુદેવજી એમ કે છે, પેલી ગાથામાં સિદ્ધ ભગવાન નું પ્રતિબિંબ દેખાડીને તને કહેજો આવ્યો સુધા. આખા આવા સુધાર્થમાં અને આખા સમયકાળમાં કે શું ભલે નવ તત્વ ના અધિકારો આવશે, પણ નવે તત્વ માં છુપાયેલી એક આત્મજ્યોતિ ને જોતી કરશે. અને એ આત્મજ્યોતિ ને સેના વડે શોધી કરાશે, એમાં શબ્દો વાંચો છે તેમની વ્યાખ્યા. શુદ્ધ નહીં વડે બહાર નહીં, એક યાદ રાખવા જેવું છે, બહુ જ સહેલું પડશે આ તત્વ. આ એક બહુ જ હજી તો આવશે ત્યારની વાત. ત્યારે આ એક નવું તત્વ કહીને જૈન દર્શન નો વ્યવહાર સ્થાપિત થયો, અને એમાં એક શુદ્ધ નહીં કહીને એનું નિશ્ચય તત્વ દેખાય. બહુ સર્વાંગ રૂપે જેને કહીને 2000 વર્ષ પહેલા એ ધન્ય ઘડી હશે કે કુંદકર આચાર્યને આવા પરમાગમ ની રચના નો શું આવ્યો વિકલ્પ. આ પત્ની નો યોગ મહિનો એમનો આયુષ ને બધું જ કામ કર્યું. 1000 વર્ષ પછી અમૃતચંદ્ર ગુરુ કેટલા વચ્ચે કરે છે ને, એમની શૈલી તો જેવો અમૃતચંદ્રાચાર્યની કે એક એક વાત ની પાછળ પૂર્ણતાની ભાવના કરે છે, અને છતાં પૂર્ણ શ્રદ્ધાના વિષયને ભૂલતા નથી. જળદ્રષ્ટિમાં કે શુદ્ધ ચિત્ત માત્ર, એમાં મારે શુદ્ધતા કરવાનો પ્રશ્ન જ નથી, અને એના બળે તો હું આખી અને એટલા માટે લખ્યું છે. બધું ઘણું બધું વિચારી છું, વ્યાખ્યા એ લખ્યું છે ને, આ સમયકાળ વ્યાખ્યાથી એમાં શું વાત કરે કે વિકલ્પ છે, એટલે શાસ્ત્ર રચવાનો વિકલ્પ છે. પણ એ કહેતી કહેતી વખતે મારું ભલન તો અંદર માં સુધાર્થના નું ચાલે છે, એના ભય વિકલ્પ નો નાશ થઈને પૂર્ણતા નીકળે. એમ કઈ જે કેમ વાત કરી એમાં બે શબ્દ છે ને, શાસ્ત્ર ની પણ વાત છે અને આત્મતત્વ ની. એટલે વિકલ્પ છે તો એમાં કોણ છે, શાસ્ત્ર નો વિકલ્પ. પણ અંદર માં તે જ વખતે શું ગોલન થાય છે, મને મારો શુદ્ધ પૂર્ણાત્મા ગોલન માં એ આવે છે. અહીંયા ફરીથી એ વાત લઈ એનાથી આગળ આપણે 85 પાના થી આગળ જઈએ. ચલો ફરીથી એવું જ કઈ 86 પાના ઉપર માટે એમાં પણ બીજો પેરેગ્રાફ છે. આવડો મોટો ભગવાન પરલોક નો નાશ થયો, 86 પાના ઉપર. આવડો મોટો નહી, આવડો મોટો એટલે કે આવડો મોટો નામ હશે શરીર ની અંદર સમાઈ ગયો. એક વાર કીધું છું, આવો મોટો વખાણ કરો તો થયેલ મોડા જેવો ગયો ક્યાં. અરે તારી નજર માં આવતો નથી, પણ આવું તત્વ છે જે તત્વ ની આરાધના કરીને પૂર્ણ તત્વ કમાય છે. મંગલમય મંગલ, જેના આશ્રય તમે મંગલ સ્વરૂપ દશાઓ પ્રગટ થવાની, એ મંગલ સ્વરૂપ આત્મા છે. એમાં બીજી લાઈન એના અનંત પરમાત્મા ને સંઘરીને પડ્યો છે. ભવિષ્યમાં તમારી અનંતી કોની પર્યાય છે, ભવિષ્યમાં થનારી અનંતી અર્યંત ની સિદ્ધ ની ફરિયાદ જે થવાની છે નહી, એટલે વિશ્વાસ જ નથી થવાની છે. આ પોતાની પોતાની જ વાત છે. અહીંયા હું કેવો છું, અહીંયા અનંત પરમાત્મા ને સંઘરી ને કયો છે. અનંત પરમાત્મા એટલે કોણ, અનંતી અર્યંત ની પર્યાય અને અનંતી સિદ્ધ ની પર્યાય ને હું સંઘરી ને બેઠો છું. અનંત કાળ સુધી હું અનંત રહી અનંત દશા ની મર્યાદા છે. બાકી અનંત થી શ્રીની થશે એક વાર પ્રગટ થઈને, એ સાદી અનંત છે એ લઈને બેઠો છું. હવે એની હવે એનું બધું જે ખાસ છે, એનો મેં વેપાર માંડ્યો તો મારા નફામાં શું આવ્યું, આ એક વિચાર છે. આપણી સમજાયેલી ભાષા કહી દઈએ, વેપાર કરીએ, વેપાર ઇંગ્લિશમાં શું કરશે, એવું કરતા જઈએ પછી પ્રોફિટ થાય કે ન જોઈએ ને, જોઈએ ક્યારે, એટ ધ એન્ડ ઓફ યર વર્ષે જોઈએ ને તો ક્યારે છે, રોજ હશે એટલું બધું કદાચ નહીં, પણ વીકલી મને રિપોર્ટ મળવા જોઈએ. ટર્નઓવર ની સાથે ટર્નઓવર કરે રાખવાનું, પ્રોફિટ નહીં જોવાનું, ક્યારે જોવાનું, ત્યારે જ અચ્છા હોય ને, નહીં બોલો ક્વાર્ટરલી રિઝલ્ટ ને નહીં બધું ત્યાં બધું જ બહુ યાદ આવતા. યશન ગુજર પૂછે છે કે મેં આવા તત્વ નો વ્યાપાર એટલે તત્વ અભ્યાસ કરું કર્યો છે, તો મારી પણતીમાં શું નફો થયો છે, મારા સ્વરૂપની રૂચિમાં મારા વિશ્વાસમાં શ્રદ્ધામાં હવે શું ફરક પડ્યો. તો એટલો ને એટલો પડજગમાં મમત્વ એકત્વ કર્તૃત્વ રૂચિ પડી છે. તમને તત્વ અભ્યાસ તો શું થયું, મારો નફો શું થયો, બહુ જ એક ખાલી વાક્ય પણ વિચારશો ને તો ઘણું આપણને એની વિચારણા મળશે. આપણને ફરીથી એનો મેં વ્યાપાર માંડ્યો તો એનો એટલો ફરીથી આવા અનંત અનંત ગુણ પર્યાયથી અનંત ધર્મ તો એના એના ઉપરથી આખો વિષય ચાલે છે. અનંતથી ભાવિ સિદ્ધિ પર્યાયો લઈને હું બેઠેલો પ્રલોક નો નાશ થયું, તો વેપાર માંડ્યો તો મારા નફામાં શું હાથમાં આવ્યું. જેમ કે મેં કઈ પાર્ટનરશીપમાં ધંધો કરેલ પછી એમ થાય કે હું આમાં આવ્યું છું, એમ આખી નજર ક્યાં આવી થતો હોય છે. શું લેવડ દેવડ જેને કે વ્યાપાર ધનોવર, પણ નજર ક્યાં હોય તેના પર નફા ઉપર. એમ અહીંયા કહે છે કે તત્વ અભ્યાસ કરતી વખતે નિરંતર પોતાનો વિચારો મારા ભાવોમાં શું કરે છે. એ વાત અહીંયા કરીને કીધું. જો આપો એ વાત લીધી એના પછી ના પછી ગુરુદેવથી ઘણું બધું લઈ દોષ કેરાતા એક વાર ભૂલી જજે, એને યાદ નહીં કરતો. તારા દોષ રહી ભગવાન આત્માને યાદ કરજે. જો એમાં આપણે ફરીથી લઈએ નૈવ્યાસી પાના ઉપર, નૈવ્યાસી પાનો એમાં બીજો પેરેગ્રાફ, આત્માના અનંત ધર્મોમાં હવે છે તેમાં હવે કે છે હવે જુઓ શું ભાઈ છે ગુરુદેવ હવે જુઓ કે નહીં શું હવે છે ને હવે જુઓ હવે જુઓ એટલે કંઈક હવે નવી એક વાત ગુરુદેવ કાઢે છે. શબ્દો તો વાંચી લેતા પણ હવે જુઓ એ હવે જુઓ અને ઘણી વાર તમને વાત કરતા ને આપણે જયારે આપણી મૂળ ધ્યાન થાય કે હવે ધ્યાન રાખીએ કે હવે જુઓ હવે એની છોડીને ત્રીજી લાઈન ચેતન પણ અસાધારણ શબ્દો મેળવ રેડમાં એનો એક જ ધર્મ છે. એનો એટલે મારો અને એક જ કોણ ચેતન પણ એ અસાધારણ કેવું એવો એવો એટલે એનો એટલે મારો આત્માનો અને એવો એટલે ચેતન પણ જેવો એક જ ધર્મ છે કે જે પોતાના ચેતન સિવાયના અનંત ગુણરૂપ ધર્મમાં પણ નથી. આવું કાર્ય બીજા કોઈ ગુણમાં નથી. કોઈ કહે છે આવું તો દરેકનું યુનિક પણ હોય, શ્રદ્ધા તો શ્રદ્ધા જ કામ કરે. અરે ભાઈ શ્રદ્ધા કામ કરે પણ આખા આત્માને ઓળખવા માટે તેનાથી પ્રયાસ કરવો પડશે. જેને કહે એન્ટ્રી સ્ટાર્ટ તેનાથી કરવું પડશે. સુખથી અસુખ તો પ્રગટ નથી. આ જ વાત જો જોવી હોય તો સમયસારના 68મી ગાથા પછીનો એક શ્લોક છે, એમાં આત્માનું લક્ષણ વર્ણાદિ રહીત, વર્ણાદિ રહીત લેવાય છે ને આત્માનું લક્ષણ લેવાય ને. તમે જે રીતે લખવા પડશે આત્મા કેવો છે વર્ણાદિ રહીત છે. વર્ણાદિ સહિત તો ન હોય એ તો બરોબર, એ તો કેવું કહેવાય, એ કેવો દોષ કહેવાય. વર્ણાદિ સહિત આત્માને માનીએ તો અસંભવ કહેવાય અને વર્ણાદિ સહિત માનીએ તો વર્ણાદિ એટલે રહીત એ લક્ષણ માનીએ તો અતિવ્યાપી દોષ છે. એનાથી તને તારો આત્મા આત્મા આવવાનો એ નથી. જે એના વખતે 42 નંબર નો શ્લોક છે 125 પાંચ ખરેખર છે ને આ શરૂઆતમાં તો એવું બધું આગળ ઘણો વિસ્તાર મળી શકે. એમાં જોઈએ છે ને ટાઈટલ હવે ચેતન પણ જીવનું યોગ્ય લક્ષણ છે. આની સાથે રિલેટેડ છે શું આમાં આપણને કીધું હતું ચેતન અસાધારણ કીધો તો અહીંયા કે છે લક્ષણ કેવું હોય અસાધારણ જ હોય. તો ચેતન પણ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા કહે છે. તો હવે કે છે અજીવ બે પ્રકારના છે વર્ણાદિ સહિત અને વર્ણાદિ માટે અમૂર્તપણાનો આશ્રય કરીને એટલે તું આત્માને જો અમૂર્તપણું કહીશ ને તો તારા આત્મા પણ આવી જશે. વર્ણાદિ સહિત બીજા અધિદ્રવ્યો હાથમાં આવશે કારણ કે અજીવ બે પ્રકારના છે. અજીવ ક્યાં બે પ્રકારના વર્ણાદિ સહિત અને વર્ણાદિ બીજી ભાષામાં વર્ણાદિ સહિત હજી કોણ છે? ઉજ્જવલ છે. અને વર્ણાદિ રહીત હજી કોણ છે? માટે વર્ણાદિ થી રહીત માં પણ જાય, સહિત માં તો નહીં. એ ભૂલ તો આપણે કરીએ જ. વર્ણાદિ સહિત આત્માને તો ગતવા નથી ને. નહીં, એવી ભૂલ સાવ અરે કરી કર્યો છે. કરી માય મારા પણ માયની શું છે? વર્ણાદિ સહિત અહીંયાથી એવી પણ નહીં. કારણ કે એ વસાજીવ છે. માટે અમૃતપણાનો વર્ણાદિ રહીત એટલે અમૃતપણાનો આશ્રય કરીને પણ એ જીવનું લક્ષણ માનીને પણ એ જીવના યથાર્થ સ્વરૂપને જગત જગત નહીં હું દેખી શકતો નથી. તો પછી જીવના યથાર્થ સ્વરૂપને આમ પરિષ્કાર કરીને વેદનાની પુરુષોએ શું કરાયું છે? અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દુષણોથી રહી અસંભવ ને તો યાદ જ નથી. બેથી રહી ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે અને તે યોગ્ય છે. ચેતનની વાત સમયસારમાં જોઈએ છે. શરૂઆતથી લઈને તે સુધી એ ગુટાવે રાખે છે કે કમ સે કમ હવે અનંત ધર્માત્મક આત્માને કીધો છે. નો ડાઉટ અનંત છે. અનંતના તો વાણીથી કહી શકાય જ નહીં વર્ણન. તો તું એટલું તો કમ સે કમ કરજે કે અનંત ધર્મમાં એક અસાધારણ કોને ગોતજે? ચેતનપણું. અને એ ચેતનપણાથી તને એ આત્માની પ્રાપ્તિ થયા વગર જેને તે ચેતનપણાને અસાધારણ કહી અને પછી કહે છે આવા ચેતનપણામય આત્મતત્વને કેવળ જ્ઞાન સદાય જાણે છે, ભાવસૃતિ એને જાણે છે અને જીનવાણી પણ એને કહે છે. તેવા હું ચેતન છું એ ભાવ લઈને હવે તું આગળ અમૃતચંદ્રાચાર્યદેવ કે આ શાસ્ત્રનો અભ્યાસ કરજે. એ શાસ્ત્રની ટીકા કરવાની હું પ્રતિજ્ઞા કરું છું અને એના ફળમાં મારી પરમ સુધી આવે ત્રીજો શ્લોક.